જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પ્રશ્ન 170 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 369 પ્રશ્ન 170 આપણે પાંચ ભાવની વાત ચાલે છે. પ્રશ્ન 175માં ઔપસમિક ભાવ, પ્રશ્ન 176માં ક્ષાયિક ભાવ અને પ્રશ્ન 170માં ક્ષયોપશમિક ભાવ કોને કહે છે એ વાત લીધી. આપણે સહેજ પુનરાવર્તન કરી લઈએ કેમ કે વચમાં ઘણો ટાઈમ ગયો છે એટલે ભૂલાઈ ગયું હશે. તો 175 પ્રશ્નથી ફરીથી જરા પુનરાવર્તનમાં જોઈએ કે ઔપશમિક ભાવ કોને કહે છે. પાંચ ભાવ છે એ આપણે જાણીએ છીએ, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ પાંચ ભાવ છે તો એમાં ઔપશમિક ભાવ કોને કહે છે. કર્મોના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ થાય છે તેને ઔપશમિક ભાવ કહે છે. જો ભાવ આત્માનો છે, ગઈ વખતે પણ આપણે વાત લીધી હતી, ભાવ આત્માનો છે પણ એ ભાવને ઓળખવા માટે, એ ભાવને ઓળખવા માટે એને જે નામ આપવામાં આવ્યું છે એ ભાવને નિમિત્તે જે કર્મ થાય છે, કર્મની જે દશા થાય છે એના ઉપરથી નામ આપવામાં આવ્યું છે. ઉપશમ એટલે મંદ પડવું, ઉપશમ એટલે મંદ પડવું. તો મંદ પડવું તો કર્મનું થાય છે, જે મંદ થઈ જાય, સમી જવું એ ઉપશમ થવો, એટલે એ સત્તામાં રહે પણ એ ફળ ના આપી શકે એવી દશા થાય એ કોની થાય, એ કર્મની થાય. અને ભાવ અહીંયા કોના છે, આત્માના છે. પણ દર્શાવવું શું છે કે એવો ભાવ કે જે ભાવના નિમિત્તે કર્મ જે છે એનો ઉપશમ થાય. તમને એવો ભાવ થાય કે જે ભાવના નિમિત્તે સામે પેલા જે કર્મ જે છે, આપણે આશ્રવની અંદર જેમ સમજીએ છીએ ને કે આશ્રવ થાય છે ત્યારે કેવા ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ જે થાય છે અને એના નિમિત્તે જે બંધ પડે છે એ ભાવ બંધ છે, એને લીધે થઈને જે બંધ થયો એ ભાવ બંધ થયો અને એના નિમિત્તે આ બાજુ આત્મામાં જે બંધ પડે છે, આત્માની સાથે જે બંધ પડે છે એના નિમિત્તે પેલા પૂતગળ કારમણે રજકણ છે એ બંધાય છે. હવે કારમણે રજકણ તો પૂતગળ છે, એને આત્માને શું સંબંધ? ખરેખર તો બે દ્રવ્ય જુદા છે, કંઈ સંબંધ નથી. એટલે એ જે રીતે બંધાય છે એ જ રીતે અહીંયા પણ જે વાત કરવામાં આવી એની જ વાત કરવામાં આવી કે ભાવ આત્માના છે અને ઉદગળ જે છે કર્મ, એ કર્મની જે દશા થાય છે, કર્મની જે સ્થિતિ થાય છે એ સ્થિતિ ઉપરથી એને નામ આપવામાં આવ્યું એવા ભાવનું, કે એવો ભાવ એમ કહેવાય કે એવો ભાવ કે જે ભાવને લઈને, જે ભાવના નિમિત્તે પેલા કર્મ છે એ મંદ પડી જાય, એ ફળ આપવાની સ્થિતિમાં ન રહે, સત્તામાં પડ્યા રહે છતાં પણ, એટલે ઉપશમ થાય. એટલે ઉપશમ થાય છે કર્મનો, પણ એ થવામાં, એ થવામાં નિમિત્ત કોણ છે? તો કે આત્માના ભાવ છે, આત્માના એવા ભાવ થાય છે. એટલે હવે વાંચીએ તો તરત સહેલું થઈ જશે, સમજાય એવું છે કે કર્મોના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ થાય છે તેને ઔપશમિક ભાવ કહેવામાં આવે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને, પુરુષાર્થ કોનો? આત્માનો. એટલે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટ રૂપ ફળ જડ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. જડ કર્મ છે, દ્રવ્ય કર્મ, એનું ફળ એમાં ન આવે અને એવું થવામાં નિમિત્ત કારણ કોણ છે? તો કે આત્માનો ભાવ છે. અને એવો આત્માનો ભાવ કેવી રીતે થયો? તો કે આત્માએ એવો પુરુષાર્થ કર્યો, આત્માએ એવો પુરુષાર્થ કર્યો એટલે કે આત્માના પુરુષાર્થ એના નિમિત્તે પેલા જળ કર્મ જે છે એ પ્રગટ રૂપે ફળ ના આપી શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયા. એટલે એને એ ભાવ, આત્માનો જે પુરુષાર્થ થયો એ વખતે, અને જે ભાવ છે એ ભાવ કેવો છે, તો ઉપરથી ઔપશમિક ભાવ છે. એ જ રીતે ક્ષાયિક ભાવ કોને કહે છે, તો ક્ષાયિક ભાવમાં પણ એમ જ છે કે કર્મ જે છે એનો ક્ષય થઈ જાય, એટલે કર્મના રજકણો જે છે એ છૂટા પડી જાય, એનો નાશ થાય, ક્ષય થવો. ઉપશમમાં મંદ પડી જાય, છતાં કર્મ રજકણો તો ત્યાં હોય, સત્તામાં પડ્યા હોય. જ્યારે અહીંયા તો કર્મ રજકણો જે છે એ છૂટા પડી જાય, એ કર્મ જે બંધાયું હતું એ છૂટું પડી જાય. એટલે કર્મો નો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. ભાવ આત્માનો છે, એના નિમિત્તે પેલા કર્મ રજકણ જે છે, કર્મમાંથી બંધાયેલું કર્મ છે, એમાંથી બધા રજકણો છૂટા પડી જાય છે, એટલે પછી એ કર્મ રહેતું નથી, એટલે એનો સર્વથા નાશ થયો. કર્મનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. શુદ્ધ ભાવ છે, અત્યંત શુદ્ધ ભાવ છે, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. એમાં પુરુષાર્થ કોણ કરે છે? આત્મા કરે છે. આત્માનો એવો ઉગ્ર પુરુષાર્થ થાય, સ્વરૂપમાં એવી એકાગ્રતા થાય અને શુદ્ધ ભાવ પ્રગટ થાય, ત્યારે શું થાય? તો કે સામે નિમિત્તમાં પેલા કર્મ જે છે તે ખરી જાય, કર્મનો ક્ષય થાય. એટલે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ આવરણનો નાશ થવો, એનું નામ કર્મનો ક્ષય. એટલે આત્માનો જે પુરુષાર્થ છે તે એવો પુરુષાર્થ છે કે જેમાં શુદ્ધ ભાવ પ્રગટ થયો છે, અને એવા શુદ્ધ ભાવના નિમિત્તે કર્મનો નાશ થાય છે, કર્મ આવરણનો નાશ થાય છે. એવા ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. આ મોક્ષ શાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે. તેના પછી પ્રશ્ન 177માં ક્ષાયોપશમિક ભાવ કોને કહે છે? ક્ષાયોપશમિક એટલે ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ, ક્ષયોપશમ કોનો થાય છે? કર્મનો. ક્ષયોપશમ કર્મનો થાય, એટલે એમાં થોડો ક્ષય થાય અને થોડો ઉપશમ થાય. જે ક્ષય નથી થતો, બાકી રહ્યું છે, એનો ઉપશમ થાય. કર્મના બધા જ રજકણો છૂટા નથી પડી ગયા, જેટલા રજકણો જોડાયેલા રહ્યા છે એ પણ ફળ આપવાની સ્થિતિમાં નથી, એટલે એનો ઉપશમ થયો, એટલે ક્ષયોપશમ. એટલે કર્મના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ, આત્માનો ભાવ છે, તે ભાવને ક્ષાયોપશમિક ભાવ કહે છે. એટલે અહીંયા પણ આત્માના પુરુષાર્થને લીધે થઈને, એ પુરુષાર્થનું નિમિત્ત પામીને, એટલે કે એ વખતે જ્યારે એવા ભાવ થયા છે ત્યારે કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ, તે કર્મનો ક્ષયોપશમ છે. અંશે ક્ષય અને અંશે ઉપશમ. પણ એ થાય કેવી રીતે? કર્મનો થાય છે તો એનાથી પોતાથી સ્વયં થાય છે. નિમિત્ત તરીકે અહીંયા આત્માના ભાવ છે, એમાં આત્મા એનો ક્ષય કરે છે એમ નથી. આત્મા કર્મનો ક્ષય કરે કે આત્મા કર્મનો ઉપશમ કરે કે આત્મા કર્મનો ક્ષયોપશમ કરે એમ નથી. કેમ નથી એમ? તો કે બે દ્રવ્ય જુદા છે. પેલું પુદ્ગળ દ્રવ્ય છે અને આ છે તે ભગવાન આત્મા, એ જીવ દ્રવ્ય છે. એટલે એ શક્ય જ નથી. પણ એ બે વચ્ચે એક સંબંધ છે, એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે, કે પેલા પુદ્ગળ કર્મ રજકણો જે છે એ બંધાવવું, એનું છૂટા પડવું અથવા તો એને ફળ આપવાની સ્થિતિમાં ન રહેવું, એનું એ જે કંઈ થાય છે એની સામે આત્માનું એવું જ નિમિત્ત હોય છે, એવા જ આત્માના ભાવ હોય છે. એટલે આપણે દ્રષ્ટિ આત્માના કેવા ભાવ છે એ તરફ કરવાની છે. કર્મનો નાશ કરો, કર્મનો નાશ કરો. કોણે કર્મનો નાશ કર્યો અત્યાર સુધીમાં? કોઈ છે અત્યારે એવું બતાવો કે જે કર્મોને પકડી નાશ કરી બતાવે? કોઈ કરી શકતું નથી. કર્મ જે છે એની ઉપર તમારું કંઈ ચાલતું નથી. કર્મ તો એનું છૂટવું બંધાવવું એના કારણે થાય છે. એ વખતે જીવના નિમિત્ત, જીવના ભાવ છે તે નિમિત્ત કારણ છે. એટલે કર્મ તમારું કંઈ બગાડતા જ નથી. ખરેખર તો જોવા જઈએ તો કર્મ તમારું બગાડતા નથી. કર્મને તો ખબર પણ નથી પડતી કે ક્યારે એને બંધાવવું અને ક્યારે છૂટા પડવું. છતાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે આત્માના ભાવ એવા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલે સ્વાભાવિક રીતે નિર્જરા થાય. નિર્જરા થાય એટલે શું થાય કે કર્મ જે છે તેનો ક્ષયોપશમ થાય કે ક્ષય થાય, ઉપશમ થાય. પણ નિર્જરા થાય છે ત્યારે તો ક્ષય થાય છે, એટલે ક્ષયોપશમ કે ક્ષય થતો હોય છે, એ ક્ષય થાય છે. પણ એ ક્ષય આત્મા કરે છે એમ નથી. આત્મા તો એ પોતે પોતાના શુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. મૂળ વસ્તુ જો કંઈક ધર્મમાં સમજવાની જે છે તો એ આ છે. ધર્મમાં ક્યાં પુરુષાર્થ કરવાનો, એ પુરુષાર્થ સમજવાનો છે. મોટી કોઈ એવી વસ્તુ હોય, ભારે વસ્તુ, અને એને જ્યારે ખસેડવાની હોય ને ત્યારે ઘણા લોકો જયારે બહુ મહેનત કરતા હોય, અમુક રીતે એની ઉપર ફોર્સ એપ્લાય કરતા હોય, પોતાનું બધું બળ એની ઉપર તાકાત લગાવીને એને ખસેડવાનો પ્રયત્ન કરતા હોય પણ ન ખસે, ત્યારે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ આવી એને સમજાવે કે ભાઈ તમે આ જગ્યાએ બળ લગાવો છો એમ નહીં, એને બદલે તમે આ રીતે કરો તો ખસશે. તો ઓછા બળમાં ઓછી તાકાતથી પણ એ વસ્તુ ખસી જાય છે. આપણે આ સમજીએ છીએ, જાણીએ છીએ કે તમે ઓછી તાકાત લગાવો તો પણ એ ભારે વસ્તુને તમે ખસેડી શકો છો. પણ એને માટેની તમને કળ ખબર હોવી જોઈએ કે કઈ રીતે કરવાથી એ ખસી શકે છે. અહીંયા પણ એવું જ છે કે કર્મ ખરી જાય, કર્મનો ક્ષય થાય, પણ તમને ખબર હોવી જોઈએ કે કર્મનો ક્ષય કેવી રીતે થાય. તમે કઈ કર્મને પકડીને ક્ષય કરી શકવાના નથી. કર્મને કોઈ પકડી શકે અને એનો ક્ષય કરે એવું તો શક્ય નથી. તો કર્મનો ક્ષય થાય કેવી રીતે, તો એની રીત અહીંયા બતાવી દીધી કે તમારા એવા ભાવ થાય, તમારી દશા કેવી છે, આત્માની દશા કેવી છે, એ જેવી દશા છે એને અનુરૂપ કર્મની સ્થિતિ થવાની છે. એટલે પેલું બળ આપવાની વાત કરીને, કોઈ ભારે વસ્તુ છે એને ખસેડવા માટે બળ ક્યાં આપવું, એ જે ટ્રીકી છે એવું જ આ ટ્રીકી છે કે તમારે ક્યાં બળ આપવું જોઈએ, એટલે કે પુરુષાર્થ ક્યાં કરવો જોઈએ, તો કે આત્મામાં કરવો જોઈએ. બીજે બહાર પુરુષાર્થ કરો ને કર્મ ખસી જાય એમ બને નહીં. એટલે પરના લક્ષ્ય જે પુરુષાર્થ થાય છે એના દ્વારા કર્મ જાય નહીં, નવા બંધાય. કેમ કે પરમાં લક્ષ જાય છે તો શું થાય, ગમે તેવો શુભ ભાવ હોય, પૂજાનો ભાવ હોય, ભક્તિનો ભાવ હોય, વિનયનો ભાવ હોય, કોઈ પણ પ્રકારનો ભાવ હોય, દયાદાન વ્રત તપનો ભાવ હોય, પણ એ પરના લક્ષ્ય થાય છે, આત્માના લક્ષ્ય નથી થતો. આત્માના લક્ષ્ય થતો નથી, એમાં પર આવે છે, પર તરફ દ્રષ્ટિ છે. ભલે શુભ ભાવ છે છતાં પણ, એટલે થાય શું, તો કે શુભ આશ્રવ થાય, એટલે પુણ્યનો બંધ થાય, એમાં ખરી જવાનું બની શકે નહીં. તો શું કરવું જોઈએ, તો કે તમારા ભાવ એટલે આત્માના ભાવ તમારે એવા કરવા જોઈએ કે જેને લીધે થઈ અને નવા કર્મ બંધાય નહીં અને સામે પેલા જૂના કર્મ છે તે ખરી જાય. તો એવું કઈ રીતે થાય, તો કે શુદ્ધ ભાવ, આત્મા પોતે શુદ્ધ છે, એનું શુદ્ધ પરિણમન છે, એના અનંત ગુણ છે, અને અનંત ગુણનું પરિણમન શુદ્ધ થઈ રહ્યું છે. તો એવા શુદ્ધ પરિણમન રૂપે પોતે પરિણમી જાય છે તો પછી વિકારી વિભાવ ભાવ કોઈ થતા નથી, આશ્રવ થતા નથી, બંધ થતો નથી. અને પોતાનું શુદ્ધ પરિણમન થાય છે તો એના નિમિત્તે પેલા કર્મ જે છે એ રજકણો ખરી જાય છે, એટલે ક્ષય થાય છે. એટલે શુદ્ધ ભાવ છે એ જ ક્ષાયિક ભાવ છે, શુદ્ધ ભાવ છે તે ક્ષાયિક ભાવ છે. હવે અહીંયા આગળ બીજી વાત કરે છે કે વર્તમાન નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. આ જૈન સિદ્ધાંત પ્રવિષ્ટિકમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ બધા અઘરા મૂક્યા છે એટલે પહેલા એવું લાગે કે આઘરું છે, પણ એને જરાક સમજીએ. આ બધા જે શબ્દો છે એને પહેલા સમજીએ, એના અર્થ એમાં નીચે આપ્યા છે. એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે. એક જ સમય, એક સમય નો ખ્યાલ કોને આવે? કેવડીને. એક સમયનો ખ્યાલ છદ્મસ્તને આવી શકે નહીં. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશ, એનું જાણપણું કોને થાય? કેવળી ભગવાનને થાય. એ કેવળ જ્ઞાનમાં થાય. એ અતિન્દ્રિયપણે જાણપણું થાય. ઇન્દ્રિયો દ્વારા એક સમયને જાણી શકાય નહીં, એક પ્રદેશને પણ જાણી શકાય નહીં, એક પરમાણુને જાણી શકાય નહીં. અહીંયા એક સમય લીધો છે, એક સમય. કાળાનું એની પર્યાય થાય છે, એટલે જે પર્યાય થાય છે એને સમય કહેવામાં આવે છે. એ સમયનું માપ છે. એ સમય એટલે ટાઈમ આપણે જે કહીએ તે, અને એનું માપ આપણે એક કલાક કહીએ, એક મિનિટ કહીએ, એક સેકન્ડ કહીએ, અહીંયા તો એના કરતા સૂક્ષ્મ માપ લીધું છે, અતિ સૂક્ષ્મ માપ. સેકન્ડનો અસંખ્યાતમો ભાગ છે, એને એક સમય કહેવાય. એટલો નાનો સમય, ટાઈમ પીરિયડ. એવા એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે તે સર્વના, એટલે એ જેટલા પરમાણુઓ ઉદયમાં આવ્યા એ બધાનો સમૂહ જે છે એને નિષેક કહેવામાં આવે. એક સમયની અંદર જેટલા પરમાણુઓ ઉદયમાં આવે છે એ બધાનો જે સમૂહ, એ બધા પરમાણુઓ ભેગા થઈને જે સમૂહ છે એ સમૂહને નિષેક કહેવામાં આવે. બીજું, જીવના સમ્યક્ત્વ જ્ઞાન આદિ અનુજીવી ગુણોને જે પૂરી રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. સર્વઘાતી શબ્દ બીજો અહીંયા આવ્યો ને. સર્વઘાતી એટલે શું? સમ્યક્ત્વ જ્ઞાન આદિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ એ ગુણો જે છે એને પૂરી રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. એટલે એને પ્રગટ થવા ન દે. ઘાત તો કરે એટલે કંઈ એ જ્ઞાનનો ઘાત કરી નથી નાખતો, એટલે જ્ઞાન ચાલ્યું જાય એમ નથી થતું. એનો ઉઘાડો ઓછો હોય. જ્ઞાન તો જાય જ નહીં, જ્ઞાન તો હોય, જ્ઞાન ગુણ તો એવો ને એવો જ પડ્યો હોય, પણ એનો ઉઘાડો ઓછો હોય. આવરણ છે એમ કહીએ આપણે, એટલે કે એનો ઉઘાડ ઓછો છે. નિગોદના જીવને બહુ જ અલ્પ પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ હોય, એટલે એને એમ કહેવાય કે એને, નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ છે. આપણને ઘણો હોય એટલે બધાનો જુદો જુદો હોય જ્ઞાનનો ઉઘાડ. એટલે જેટલું આવરણ છે એ જ્ઞાનાવરણ કર્મ જે છે એના દ્વારા થતું આવરણ છે. પણ એ જ્ઞાનાવરણીય કર્મ કંઈ કરે છે આવરણ માટે એને નથી થતું એમ નથી. એની સ્થિતિ પોતાની છે. અને એ વખતે નિમિત્ત તરીકે એમ કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મ જે છે એની પ્રકૃતિ બંધાયેલી છે, એ કારમણ્ય રજકણો ત્યાં એટલા પ્રમાણમાં છે. અને ક્યાં છે? તો કે આત્મા પ્રદેશો જે છે એની સાથે, એની ખૂબ નજીકમાં એ છવાયેલા છે, એટલા બધા એ કારમણ્ય રજકણો ત્યાં આવ્યા છે, એના સ્કંદ બધા આવેલા છે, એટલે એને આવરણ એમ કહેવામાં આવે. પણ સ્થિતિ તો જીવની પોતાની છે. જો એ આવરણ જો કંઈ કરતું હોય તો કોઈ જીવ જ્ઞાન કરી શકે જ નહીં, કોઈ જીવ નિગોદમાંથી બહાર નીકળી શકે જ નહીં, કોઈ જીવ બે ઇન્દ્રિયમાંથી ચાર ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિય વાળો થઈ શકે જ નહીં. એટલે એવું નથી, કર્મ કંઈ કરી શકે છે એમ નથી. એ તો પૂર્વે જે કર્મ બાંધ્યા છે એ ત્યાં દેખાય છે. વર્તમાનમાં એ ભલે ને કર્મ ઉદયમાં આવ્યું હોય તે છતાં પણ એ કર્મ સાથે જોડાતો નથી, એના ઉદય સાથે જોડાતો નથી, તો એને નિદ્રા થાય છે, પેલું કર્મ ખરી જાય છે, નવા કર્મ બંધાતા નથી. એટલે કર્મ કંઈ કરી શકે છે એમ નથી. પણ છતાં પણ એ કર્મને સમજવું છે ને, એટલા માટે આપણે લઈએ છીએ કે એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે, કેમ કે ઉદય જે છે એ કોને માટે ઉદય છે? તો કે એ કર્મ જે જીવને સાથે રહ્યું છે એને માટે એ ઉદય છે. કર્મનો ઉદય એને માટે છે, બીજાને કંઈ એ ઉદય નથી. એટલે એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે એનો જે સ્કંદ એ બધા ભેગા કરી અને એનો જે સમૂહ થયો એને નિષેક કહેવામાં આવે છે. અને જીવના સમ્યક્ત્વ જ્ઞાન આદિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવા જે ગુણો છે એ પૂરેપૂરી રીતે ઘાત થવામાં, એટલે પૂરેપૂરી રીતે જેનો ઘાત થાય એટલે પૂરેપૂરી રીતે એ ઢંકાયેલા રહે, એનો ઉઘાડ ઓછો થાય, એની પ્રગટતા ઓછામાં ઓછી હોય. પૂરેપૂરું ઢંકાયેલું હોતું જ નથી. એટલે નિગોદનો જીવ છે તો પણ એને પણ અક્ષરના અનંતના અનંતમાં ભાગે જ્ઞાન તો હોય જ છે, પણ છતાંય એવા જ્ઞાનને આપણે એમ જ કહીએ છીએ કે એને જ્ઞાન નથી, અજ્ઞાન છે, અજ્ઞાન છે. પણ અજ્ઞાનનો એવો અર્થ નથી કે જ્ઞાન નહીં. સામાન્ય ભાષામાં જે શબ્દ વાપરવામાં આવે છે જૈન દર્શનમાં, અજ્ઞાની જીવો, અજ્ઞાની અજ્ઞાની કરીએ છીએ આપણે બધાને, એટલે અજ્ઞાનનો અર્થ એવો નથી કે એને જ્ઞાન નહીં, એમ અર્થ નથી થતો. પણ એની મિથ્યા માન્યતા માટે એ શબ્દ વપરાય છે. મિથ્યા જ્ઞાનને માટે અજ્ઞાન શબ્દ મોટે ભાગે વપરાય, કે અજ્ઞાની જીવો બિચારા આમ કરે આપણે એમ કહીએ છીએ. પણ એ મિથ્યા દ્રષ્ટિ છે, ખરેખર તો એમને મિથ્યા જ્ઞાન છે, ઊંધું વિપરીત જ્ઞાન છે, ખોટી બુદ્ધિ છે, ખોટી શ્રદ્ધા છે, એવા એ અજ્ઞાની છે. પણ જ્ઞાન તો હોય, જ્ઞાન હોય ને એવું બને ને, કેમ કે આત્મામાં જ્ઞાન ગુણ પડ્યો છે તો જાય ક્યાં, એનું પરિણામ થઈ જ રહ્યું છે, એના તરફ દ્રષ્ટિ થઈ નથી એટલું જ છે, અને એનો ઉઘાડ ઓછો છે, એની પોતાની દશા છે. સામે નિમિત્ત તરીકે એવા આવરણ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, એવા બધા આવરણ છે, અને એ બધા જે છે તે એના સ્વભાવનો સ્વભાવ જે છે એને પ્રગટ થવા દેતા નથી, એટલે એનો ઘાત કરે છે એમ કહેવામાં આવે. આત્માના સ્વભાવ ભાવ સ્વભાવિક ભાવ જે છે એ કેવો છે, તો કે જ્ઞાન રૂપે પરિણમવું, દર્શન રૂપે પરિણમવું, એવો એનો જે સ્વભાવ છે એવા ભાવ હોવા જોઈએ. તો એવા ભાવ ન થવા દેવામાં એ નિમિત્ત છે, એટલે આપણે એને ઘાતી કર્મ કહીએ છીએ. અને એ પૂરેપૂરા જે છે તો સર્વઘાતી કહેવાય, અને પૂરેપૂરા નથી, પૂરેપૂરા આવરણ કરતા નથી, અને થોડોક એ આવરણ કરે છે એટલે થોડો ઉઘાડ છે અને થોડો નથી, એવી દશા છે તો દેશઘાતી કહેવાય. એટલે જીવના સમ્યક્ત્વ જ્ઞાન આદિ અનુજીવી ગુણોને જે પૂરી રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. ત્રીજું, વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. વર્ગણાઓ કર્મ અને વર્ગણા કર્મ રજકણો જે છે એનો સમૂહ જે છે એને સ્પર્ધક કહે છે. વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. અને ચોથું છે, ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું તેને ઉદયાભાવી ક્ષય કહે છે. ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું તેને ઉદયાભાવી ક્ષય કહે છે. એ ક્રિયા જે છે એને ઉદીર્ણા કહેવામાં આવે છે. કર્મને ભોગવ્યા વિના એની નિજરા કરવી એટલે એ ઉદીર્ણા કહેવામાં આવે છે. અને મુનિઓને આવી ઉદીર્ણા હોય છે, કર્મનું ફળ આવે એને ભોગવ્યા વિના જ એની નિજરા કરી નાખે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, શુદ્ધ ભાવે પરિણમન કરે છે, એટલે એ રીતે ઘણા કર્મોની એ નિજરા કરી નાખે છે. મુનિ પોતે તપ કરે છે. તપની વ્યાખ્યા આપણે જુદી રીતે હમણાં જ અષ્ટપ્રવૃત્તિમાં જોઈ છે. તપની શું વ્યાખ્યા કરી? ચારિત્ર જે છે એમાં ઉગ્રતા, એ તપ. એટલે તપ એ કંઈ જુદી વસ્તુ નથી. એ જે ચારિત્ર છે, ને ચારિત્ર કેવું છે નિશ્ચયથી? ચારિત્ર તો કે પોતાના સ્વરૂપમાં રમણતા, પોતાના સ્વરૂપમાં રહેવું, તે ચારિત્ર. અને એમાં ઉગ્રતા એટલે ત્યાં ને ત્યાં જ ટકીને રહેવું, બહાર આવવું જ નહીં, નિર્વિકલ્પ દશા સતત રહેવી, એનું નામ તપ. બહારમાં ગમે તેવા ઉપસર્ગ હોય, પરિસર હોય, ગમે તે હોય, ઠાડ તડકો ગમે તે હોય, પ્રાણીઓના જીવ જંતુઓના ઉપસર્ગ બધા થતા હોય, એ કરડતા હોય, બધું કંઈ પણ થતું હોય, પણ એ કોઈ વસ્તુ વિચલિત ન કરે અને પોતે પોતાના ધ્યાનમાં આત્મામાં સ્થિરતા કરીને રહે છે, એ ચારિત્ર છે. પણ એ ચારિત્ર કેવું છે? તો કે એ ઉગ્ર પુરુષાર્થ સહિતનું ચારિત્ર છે, કેમ કે કોઈ બાહ્ય વસ્તુ એને વિચલિત નથી કરી શકતી, એટલે એને તપ કહેવાય. અને એમાં કાયા ક્લેશ, તો કે કાયા ક્લેશ એટલે શું? તો કે એ કાયાને જાણીને કંઈ નુકસાન પહોંચાડે છે એમ નથી, પણ એ પોતે પોતાના અંતરમાં એવા લીન અને સ્થિર થઈ ગયા છે, તો બહાર કાયા જે છે એ કાયા ખોરાક વિના ટાળ તડકાને સહન કરી જીવજંતુઓના ઉપદ્રવને સહન કરે છે, અને જે કંઈ થઈ રહ્યું છે એ બધું શરીરમાં થઈ રહ્યું છે, તો એનું નામ કાયા ક્લેશ. પણ એ વખતે એ ઉગ્ર તપ છે, એટલે ઉગ્ર તપમાં જ એ કાયા ક્લેશ હોય છે. કે જીદ કરીને કંઈ એમ નથી કરતા, કંઈ શરીર ઉપર કંઈ પ્રહાર નથી કરતા, પેલા તાજિયા હોય છે ને, તાજિયાની અંદર ઇન્ડિયામાં તાજિયા નીકળે, એ તાજિયાની અંદર જે મુસલમાન જે હોય છે એમાં યંગ છોકરાઓ હોય છે ને, એ પોતે પોતાની જાતે પોતાના શરીર ઉપર પેલી સાંકળો મારતા હોય ને કંઈક કરતા હોય છે બધા. અહીંયા કંઈ એવું નથી, એવી રીતે કાયા ક્લેશ નથી. કાયા ક્લેશ એટલે પોતે ઉગ્ર તપ કરે છે તો પછી કાયા જે છે એ ક્ષીણ થાય છે, થવાની છે ને થાય છે, જે થવાનું છે તે જ થાય છે, એમાં કંઈ આત્મા કંઈ કરતો નથી. એ કાયા ક્લેશ છે, એ તપ છે. એટલે એવું તપ કરી અને એ કર્મ જે છે એને ભોગવ્યા વિના એની નિર્જરા કરી નાખવી એને ઉદ્દીનના કહેવામાં આવે છે. એટલે અહીંયા એ વાત એટલા માટે યાદ આવી કે અહીંયા ચોથામાં આપ્યું છે કે ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું તેને ઉદયાભાવી ક્ષય કહે છે. એટલે એ ઉદીર્ણા છે, એ ઉદીર્ણા છે. જે જીવના જ્ઞાન આદિ ગુણોને એક દેશ ઘાત થવામાં નિમિત્ત છે તેને દેશઘાતી કહે છે. જ્ઞાનાદિ ગુણોને એક દેશ એટલે થોડોક ભાગ, પૂરેપૂરું નહીં, થોડાક ભાગ જે છે એનો ઘાત એટલે એના એવા ભાવનો ઘાત, ઘાત એટલે એના ભાવનો, પૂરેપૂરો ઘાત નહીં પણ થોડાક ભાગનો એવા ભાવનો ઘાત થવામાં જે નિમિત્ત છે એ દેશઘાતી છે. પેલું સર્વઘાતી હતું, આ દેશઘાતી કહ્યું. સર્વઘાતીની અંદર શું થતું હતું કે પૂરેપૂરું ઘાત થવામાં નિમિત્ત થતું હતું, અહીંયા થોડા ભાગને ઘાત થવામાં નિમિત્ત થાય છે તે દેશઘાતી છે. એટલે એ રીતે સર્વઘાતી અને દેશઘાતી હોય છે. હવે આ પાંચ વસ્તુ સમજ્યા પછી ઉપરનું વાંચીએ તો સમજ પડશે કે વર્તમાન નિષેકમાં, નિષેક શું હતું, નિષેકની વ્યાખ્યા આપણે કરીને કે એક સમયની અંદર જેટલા પરમાણુઓ ઉદયમાં આવે છે એનો સમૂહ જે છે એને નિષેક, એ સર્વનો સમૂહ એને નિષેક કહે. એટલે વર્તમાન નિષેકમાં, એટલે વર્તમાનમાં જે પરમાણુઓનો સમૂહ ઉદયમાં આવ્યો છે એમાં સર્વઘાતી, સર્વઘાતી જે બધા પૂરેપૂરો ઘાત કરે છે તે સ્પર્ધકોનો, સ્પર્ધકો ને માટે જે સર્વઘાતી વિશેષણ મૂકવામાં આવ્યું છે. તો એ સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, એટલે ઉદયાભાવી ક્ષય એટલે કે એ ફળ આપ્યા વિના એનો ક્ષય થઈ જાય, તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ ઉપશમ, જે ભવિષ્યકાળમાં જેનો ઉદય આવવાનો છે એનો અત્યારે વર્તમાનમાં ઉપશમ થાય. વર્તમાનમાં દેશઘાતી સ્પર્ધકો જે છે એનો ઉદય અને આગામી કાળમાં ઉદય જે આવવાનો છે એવાનો ઉપશમ, એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. એટલે આ જુદું પાડ્યું, આપણે સાદું એક કર્મને આખું ભેગું લીધું, કર્મ રજકણોની સ્થિતિને, એને અહીંયા એ બધાના ભાગ પાડીને સમજાવ્યું કે કર્મ રજકણોમાં જે નિષેકો છે એટલે વર્તમાનમાં જે છે રહ્યા છે જે સર્વઘાતી જે છે એનો ક્ષય થઈ જાય, જે પૂરેપૂરાને આવરણ કરે એનો ક્ષય થાય. આપણે એમ કહ્યું ને કે કેટલાક કર્મના કેટલાક રજકણો જે છે એ ખરી જાય છે, એટલે જે સર્વઘાતી છે પૂરેપૂરો ઘાત કરવાવાળા છે એ ખરી જાય છે, અને જે દેશઘાતી જે છે એનો ઉદય અને ભવિષ્યમાં પણ જે આવવાવાળા છે એનો ઉપશમ એટલે ક્ષય ઉપશમ. એટલે આ બધું થાય છે કેવી રીતે, તો કે એ એવા ભાવને કારણે થાય છે, આત્માના એવા ભાવને કારણે. એટલે મૂળ વસ્તુ આપણે જે ક્ષયોપશમિક ભાવમાં આપણે જે સમજ્યા કે કર્મોના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ થાય છે તે ક્ષયોપશમિક ભાવ છે, અને એ ક્ષયોપશમને આપણે એ રીતે સમજ્યા કે થોડો ક્ષય થાય છે કર્મોનો અને થોડો ઉપશમ થાય છે. હવે એ ક્ષય અને ઉપશમ જે છે એને અહીંયા આ પ્રમાણે સમજાવવામાં આવ્યું કે વર્તમાન નિષેકોમાં જે સર્વઘાતી છે બધો જ ઘાત કરનાર છે એનો ક્ષય થઈ જાય છે, અને દેશઘાતી છે એના ઉપશમ થાય છે, એટલે એ ક્ષય ઉપશમ છે. એટલે હવે એ અઘરું નહીં લાગે, હવે સહેલું થઈ ગયું, બરાબર છે. તો ફરીથી પેલી પાંચ વ્યાખ્યાઓ જરા ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, બધાને યાદ રહી જાય. એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે જ એના સમૂહને નિષેક કહેવામાં આવે. એ નિષેક અને સર્વઘાતી તો સમજાય એવું છે, બહુ સહેલું છે, દેશઘાતી બંને સમજાય એવું છે. જીવના સમ્યક્વાદી, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એ જે ગુણો છે અનુજીવી, ચાર જે ગુણો જે આપણે લઈએ છીએ, ચાર પ્રકૃતિ જે લઈએ છીએ, એ જે ગુણોને ઢાંકે છે એ અનુજીવી. એ ગુણોને પૂરી રીતે ઘાત કરવામાં જે નિમિત્ત છે તે સર્વઘાતી, અને એક દેશ ઘાત કરવામાં નિમિત્ત છે તે દેશઘાતી છે. અને વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે, કારમણે વર્ગણાઓ એનો સમૂહ એને સ્પર્ધક કહે છે. એટલે એવા સ્પર્ધકો જુદી જુદી જાતના હોય, અને એમાં જે સ્પર્ધકો એ સર્વઘાતી હોય એટલે બધાનો ઘાત કરવાવાળા હોય છે એનો ક્ષય થઈ ગયો હોય, અને દેશઘાતી હોય રહ્યા હોય, ભવિષ્યમાં જેનો ઉદય આવવાનો છે એવા પણ એ રહ્યા છે, ઉપશમ થયો છે, ફળ આપવાની સ્થિતિમાં અત્યારે નથી, એટલે ક્ષયોપશમ છે એ સ્પર્ધકો. નિષેકો અને સ્પર્ધકોમાં ફેર શું પડ્યો? નિષેકો જે છે કહ્યું એમાં શું પડ્યો કે એને સમય સાથે સરખાવીને કહ્યું કે એક સમયમાં જેટલા પરમાણુઓ જે છે ઉદયમાં આવે એનો સમૂહ જે છે એને નિષેક કહ્યું. અને પેલો એ સમય સાથે કોઈ બંધન નહીં, અને આમનામ જે વર્ગણાઓનો સમૂહ જે છે એને સ્પર્ધક કહ્યા. એટલે સ્પર્ધકની અંદર જોવા જઈએ તો કેટલાય નિષેકો હોય, કેટલાય નિષેકો હોય. હવે પ્રશ્ન 178, ઔદયિક ભાવ કોને કહે છે? બહુ સહેલું, કર્મોના ઉદય સાથે સંબંધ રાખતો આત્માનો જે વિકારી ભાવ થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. એવો ભાવ હોય એ વખતે કે એ વખતે જેને લઈને પેલું કર્મ ઉદયમાં આવ્યું હોય એ વખતે એવો ભાવ હોય, કર્મના ઉદય સાથે સંબંધ રાખતો આત્માનો જે વિકારી ભાવ થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. ઉદયની સાથે સંબંધ રાખે છે તે, એટલે ખરેખર તો જોવા જઈએ તો કે આ બાજુ કર્મનો ઉદય આવે ને જે ફળ થવું, અને એ વખતે સામે એવો જ ભાવ હોય, એને એને એવો જ ભાવ હોય. એ ઉદયમાં આવે અને એની સામે એને એવો ભાવ ન હોય તો ઉદીર્ણા થઈ જાય. એ પોતે સ્વરૂપમાં જો ચાલ્યો જાય તો એને ઉદીર્ણા થાય, એ ભોગવ્યા વગર જ એ ક્ષય થઈ જાય. પ્રશ્ન 179, પારિણામિક ભાવ કોને કહે છે? પાંચમો ભાવ જે છે પારિણામિક ભાવ, આપણે પરમ પારિણામિક ભાવ આત્માને માટે જે વાપરીએ છીએ એ પરમ પારિણામિક ભાવ ખરેખર તો એ ભાવ નથી પણ એ દ્રવ્ય છે, એ દ્રવ્ય છે. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે એ સંબંધી, કેમ કે એ ક્ષણિક વસ્તુ નથી ને. એ પરમ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યો એ ખરેખર જોવા જઈએ તો એ ક્ષણિક વસ તો નથી. પેલા બધા ભાવ છે તે ક્ષણિક છે, એ કાયમ માટે ટકીને રહેવાવાળા ભાવ છે એમ નથી. પરમ પારિણામિક ભાવ જે છે એ તો ખરેખર શું છે? તો કે દ્રવ્ય છે, ધ્રુવ છે. જો અહીંયા ઉત્તરમાં જે આપ્યું છે એને પહેલા સમજીએ પછી એનો બીજો વધારે વિસ્તાર કરીએ. કર્મોનો ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહે છે. સ્વભાવ જે છે એને કોઈની અપેક્ષા હોય નહીં, આમ થાય તો આમ સ્વભાવ રહેશે એવી કોઈ અપેક્ષા હોય નહીં. એ ઉપશમ ભાવની કે ક્ષયોપશમ ભાવની કે ક્ષાયિક ભાવની પણ એને અપેક્ષા છે નહીં, એવો એ પરમ પારિણામિક ભાવ છે. એ આત્માનો એવો શુદ્ધ વિશુદ્ધ ભાવ છે. એટલે ભાવ છે એટલે એ રીતે એ જ અનંત ગુણો છે, તો એ અનંત ગુણોનું જે પરિણમન રૂપ જે ભાવ જે છે એ શુદ્ધ ભાવ છે, એ પારિણામિક ભાવ છે. એને ગુરુદેવે એને દ્રવ્ય કહ્યું છે, એ દ્રવ્ય છે. કેમ કે એનો ક્ષય થતો નથી, એનો ક્ષય થતો નથી, એ કાયમ રહે છે, ટકીને રહે છે. એ સ્વભાવ જે છે એ સ્વભાવ જતો નથી, એને કોઈની અપેક્ષા નથી. ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ કે ઉદયની અપેક્ષા વિના એ જીવનો જે ભાવ, સ્વભાવ, પોતાનો ભાવ, સોનાનો ભાવ આપણે જે કહીએ તો સોનાનો ભાવ કઈ રીતે? તો કે સોનું પીળાશ રૂપે પરિણમે એ સોનાનો ભાવ છે. માટીનો ભાવ તો કઈ રીતે? તો કે માટી માટી રૂપે જે પરિણમે છે એની અંદર પાણી નાખીએ અને પછી એમાંથી ઘડો બનાવી શકાય, એનો માટીનો પિંડ બનાવી શકાય અને એમાંથી બધા વાસણ બનાવી શકાય એ એનો ભાવ છે. એટલે એના ગુણો છે એ ગુણો રૂપે પરિણમવું એ એનો ભાવ કહેવાય. ભાવ એટલે રેટની વાત નથી, અહીંયા શેરબજારના ભાવ નથી. એટલે એ એનો ભાવ, એટલે ગુણ રૂપે પરિણમવું એ એનો ભાવ છે. એટલે એ એ સ્વભાવ છે. દરેક પદાર્થને એનો સ્વભાવ હોય, જીવનો પણ એક સ્વભાવ છે. એ સ્વભાવ કેવો છે તો કે એના ગુણો છે એ રૂપે એ પરિણમે એ એનો સ્વભાવ છે. તો એ સ્વભાવ એના ગુણો અનંત ગુણો છે એ અનંત ગુણો રૂપે એ પરિણમે તો એ સ્વભાવમાં શું અનુભવાય તો કે સુખ શાંતિ આનંદ એનો જ અનુભવ થાય, બીજું કંઈ અનુભવાય નહીં. કેમ કે ગુણો એવા છે તો એવો અનુભવ થાય, જેવા ગુણો હોય એવું પરિણમન હોય તો એવો અનુભવ થાય. અને એ અનુભવનાર કોણ છે તો કે જ્ઞાન છે, જ્ઞાનની પર્યાયમાં એનો અનુભવ થાય છે. એટલે સ્વભાવ એ પારિણામિક ભાવ છે. અને એટલે પારિણામિક ભાવ તો બીજા દ્રવ્ય માટે પણ એ શબ્દ વાપરવામાં આવે છે કે દ્રવ્ય જે છે, કોઈ પણ અન્ય દ્રવ્ય જે છે જીવ સિવાયના પૂતગળ એનો પણ એક ભાવ હોય છે. એટલે એને પારિણામિક ભાવ કે જેમાંથી પરિણામ થાય, પર્યાય થાય છે એને પારિણામિક કહેવાય. એક વ્યાખ્યા એ રીતે છે કે જેમાંથી પરિણામ થાય છે એ પારિણામિક, પરિણામ થાય તે પારિણામિક. એટલે જે દ્રવ્ય છે એ દ્રવ્યમાંથી પર્યાય થાય છે, એના પરિણામ થાય છે, એટલે એ પારિણામિક છે, એટલે દ્રવ્ય છે. એટલે એ બધા બીજા બધા દ્રવ્યથી જુદું પાડવા માટે થઈ અને જીવ દ્રવ્યને માટે પરમ પારિણામિક ભાવ એવો શબ્દ મૂકવામાં આવે છે. પરમ પારિણામિક ભાવ એટલે એ દ્રવ્ય, એ આત્મા. આત્મદ્રવ્ય કહો કે જ્ઞાયક કહો કે જ્ઞાતા કહો, કે જ્યારે જ્ઞાનની વાત કરવી હોય ત્યારે આત્મા એટલે જ્ઞાન એમ કહી દેવામાં આવે. અહીંયા એ પરિણમનની વાત કરવી છે એટલે એ રીતે કહીએ તો કે એ પરમ પારિણામિક ભાવ છે, તે દ્રવ્ય છે જેનો નિરંતર સદભાવ રહે. એ કેવો છે પરમ પારિણામિક ભાવ? એ કાયમ હોય 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 ને હોય, જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિ જ્ઞાન આદિ તથા કેવળ જ્ઞાન આદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. જો આ થોડું સૂક્ષ્મ છે, સમજવા જેવું છે. ચૈતન્યપણું કાયમ છે, ચૈતન્યપણું જતું નથી. ગમે તે પર્યાયમાં જાય, એ નિગોદમાં હોય, બે ઇન્દ્રિય વાળો હોય, પાંચ ઇન્દ્રિય વાળો હોય, ચાર ઇન્દ્રિય વાળો હોય, દેહ હોય, મનુષ્ય હોય, ગમે તે હોય, પંચેન્દ્રિયમાં પણ ગમે તે હોય, સંઘની હોય, સંઘની ગમે તે હોય, પણ ક્યાંય એમાં ચૈતન્યપણું જતું નથી. એ ચૈતન્યપણા દ્વારા તો એ જુદો પડે છે. સેનાથી જુદો પડે છે? બાકીના પાંચ દ્રવ્યોથી એ જુદો પડે છે. ચૈતન્યપણું તો મુખ્ય લક્ષણ છે. ચૈતન્યપણું છે એટલે ચૈતન્યપણું તો કાયમ હંમેશા હોય, ગમે તે પર્યાયમાં હોય, પણ એનું ચૈતન્યપણું જાય નહીં. બેક્ટેરિયા થાય તો એનું ચૈતન્યપણું તો હોય હોય ને હોય. કોલેરાના જંતુ જે છે, વિબ્રિયો કોલેરી, એ બેક્ટેરિયાને પૂંછડી હોય ને એ હલતા હોય, માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ મૂવમેન્ટ કરતા દેખાય. એટલે કેટલું સૂક્ષ્મ વસ્તુ, માઇક્રોસ્કોપ વિના તો દેખાય નહીં. એક પાણીના ટીપાની અંદર હજારો હોય એટલા સૂક્ષ્મ, હલતા હોય, આપણને દેખાય હલતા, પૂંછડી હોય ને હલતા હોય. એટલે ચૈતન્યપણું તો આપણને જોવામાં આવે જ છે, એ તો હલન ચલન છે. પણ ચૈતન્યપણાનો અર્થ તો બીજો છે કે જ્ઞાન. ખરેખર તો એનો જ્ઞાન કરવાનો જે સ્વભાવ છે ને એ ચૈતન્યપણું છે. એ સમયે સમયે જ્ઞાન કરે છે એ ચૈતન્યપણું છે. એ હલે છે એ તો એમાં તો ખરેખર તો જીવત્વ શક્તિ છે, અને હલે છે એ તો એનું શરીર હલે છે. એ કંઈ જીવ હલતો નથી, આ તો દ્રષ્ટાંત તરીકે આપવું છે. હલે જીવ કંઈ, આત્મા કંઈ હલતો નથી એની અંદર. એ હલનારો જે છે એ તો શું છે? એ તો એ શરીર છે કે જ્યાં એ જીવ રહ્યો છે, અને એ હલે છે ત્યારે એનો ભાવ એવો જ હોય, હલવાનો ભાવ હોય, અને એ વખતે એ જ્ઞાન કરતો જ હોય છે. એ જ્ઞાન કરે છે અને એને ભાવ થાય છે, એટલે એ પ્રમાણે એ હલન ચલન કરે છે. આપણને પણ એવું જ છે, નાનો જીવ હોય કે મોટો જીવ હોય, એને શું થાય છે કે પરમા દ્રષ્ટિ થાય છે, તો પર વસ્તુમાં ઇષ્ટ અનિષ્ટ થાય છે, તો એને લેવા માટે, એને પ્રાપ્ત કરવા માટે થઈ, અને એ ભાવ કરે છે, અને પછી એ વખતે એને અનુરૂપ શરીરની ક્રિયા થાય છે, એટલે એવા પ્રમાણમાં એવા પ્રકારના હલનચલન થાય છે. એટલે એમ કહેવાય કે આ જે ઈચ્છા કરી વસ્તુ પકડવાની, એટલે વસ્તુ પકડાઈ, રોટલી કરવાની ઈચ્છા કરી, પણ હવે આત્મા એમાં ક્યાં રોટલી કરે છે? આત્મા રોટલી નથી કરતો, રોટલી થાય છે એ વખતે એને રોટલી કરવાનો ભાવ થાય છે, અને એ ભાવને અનુરૂપ શરીર જે છે એ પણ અનુકૂળતા હોય તો પુણ્યકર્મનો ઉદય હોવો જોઈએ, નહીંતર ના થાય. રોટલી કરવાનો ભાવ કરીએ પણ રોટલી બધાથી થાય એવું નથી. ઘણા બિચારા ઘરડા માજી રોટલી કરવા ઈચ્છતા હોય પણ નથી કરી શકતા, ઉંમર થઈ એટલે હવે રોટલી થતી નથી. એટલે એવું પુણ્ય હોય તો પછી એ વખતે શરીરનું હલનચલન એવું જ થાય કે જેથી પેલી રોટલી વણાય ને શેકાય ને બધું થાય, પણ એ બધી ક્રિયાઓ કંઈ આત્મા કરતો નથી, એ આત્મા કરતો નથી, આત્માની કોઈ ક્રિયા નથી. તો હોય શું આત્માને? તો ભાવ હોય એને, એ વખતે ભાવ હોય, અને એ ભાવ કેવો? ક્ષણિક ભાવ, એટલે વિભાવ ભાવ. અહીંયા કેવા ભાવની વાત ચાલે છે? તો કે અહીંયા જે સતત ટકીને રહેવા વાળો ભાવ છે એ ભાવની અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ, એ એવો ભાવ. તો એ શું છે? તો કે જ્ઞાન કરવાનો એનો ભાવ છે ને, એનો એવો છે કે કાયમ ટકીને રહે, હંમેશા જ્ઞાન કર્યા જ કરે છે. નાનો જીવ હોય કે મોટો જીવ હોય, જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે માટે તો એ બધી એને ભાવ થાય છે, એને ક્રિયાઓ થાય છે. જ્ઞાન ના કરતો હોત તો ક્યાંથી કરવાનો હતો? ભાવ પ્રમાણે પૂતગળ કામ કરે છે. પૂતગળને તો ખબર પડતી જ નથી, એ તો બિચારું જાણતું પણ નથી, એ તો જ્ઞાન કરતું પણ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે જે જીવની સાથે જે પૂતગળ રહ્યું છે શરીર રૂપે એ જ પ્રકારે કામ કરે, અને એનું જે કામ થતું હોય એ પ્રમાણે આત્માના ભાવ હોય તો સમજવું કે પુણ્યનો ઉદય છે, અને એ પ્રમાણે નથી થતું તો સમજવાનું કે પાપનો ઉદય છે. જેમ કે લકવો થયો હોય તો પાપનો ઉદય હોય, એના ભાવ છે હાથ પગ હલાવવાના પણ નથી હલતા, શરીરમાં એ પ્રમાણે હલનચલન થતું નથી, પાપનો ઉદય છે. એટલે દરેક વખતે એમ થાય છે એમ નથી, પણ એના નિમિત્તે થતું હોય છે, અને એવું જોવામાં આવે છે એટલે જીવ એમાં બિચારો ગૂંચવાઈ જાય છે, અને એમ છે કે હું કરું છું, હા હું કરું, હું કરું, હું કરું, એવા મિથ્યા અભિમાનમાં રહે છે. પણ ચૈતન્યપણું તો આત્માનું છે, ચૈતન્યપણું છે એ તો આત્માની વસ્તુ છે, એ તો આત્માનો ભાવ છે. એટલે અહીંયા કહે છે કે જેનો નિરંતર સદભાવ રહે, કાયમ રહે, એ તેને પારિણામિક ભાવ કહે છે. સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે, અને મતિ જ્ઞાન આદિ કેવળ જ્ઞાન સુધી, પાંચ પ્રકારના જ્ઞાન આપણે લઈએ છીએ ને, મતિ, કૃત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, તો એ બધા શું છે? તો કે પર્યાય છે, એ અવસ્થા છે. કેવળ જ્ઞાન પણ એ શું છે? અવસ્થા છે, એ પણ અવસ્થા છે, એ પર્યાય છે. પછી એ પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય કેવી છે? એ પર્યાય એક વખત ઉત્પન્ન થાય છે તો પછી એવી જ પર્યાય થયા જ કરે છે. પછી મતિ શ્રુતની પર્યાય થતી નથી, એ કેવળ જ્ઞાનની જ પર્યાય થયા કરે છે, પણ એ જ્ઞાનની પર્યાય છે. એટલે એ અવસ્થાઓ છે, એ અવસ્થાઓ છે, એ પારિણામિક ભાવ નથી. પર્યાયને પારિણામિક ભાવ નથી કહેવાય, ટૂંકમાં એ વાત કરવી છે. પર્યાય છે તે પારિણામિક ભાવ નથી, પણ પારિણામિક ભાવ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય છે, એમ સમજાવવું છે. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ, હવે આગળ એનો વધારે વિસ્તાર જે છે એ આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું, અને પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એ બધા વિશે પાછો થોડોક બીજો પણ વિચાર કરીશું, તાત્પર્ય પણ વધારે સમજીશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.